નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે 4 વિવિધ યોજનાઓને મંજૂરી આપી. ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઇનને મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે કહ્યું, બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે ગુજરાતના અમદાવાદની પસંદગી. અને ગુવાહાટીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 7,280 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે સિન્ટ્રડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વાર્ષિક 6,000 મેટ્રિક ટન સંકલિત રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટિક ઉત્પાદન સ્થાપિત કરવાનો છે. આજે સાંજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે કેબિનેટની બેઠક દરમિયાન અન્ય ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. 141 કિલોમીટરની દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઇન માટે 1,457 કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે. આ ડબલિંગ દ્વારકાધીશ મંદિરને સરળ જોડાણ મળશે. બંને પરિયોજના મહારાષ્ટ્ર અને રાજ્યના 4 જિલ્લાને આવરી લેશે અને તેનાથી રેલવેના વર્તમાન જોડાણમાં 224 કિલોમીટરનો વધારો થશે. આ બહુવિધ પરિયોજના 585 જેટલા ગામના જોડાણમાં પણ વધારો કરશે.
આજ અપ્રુવલ હુઆ કાનાલુસ સે ઓખા તક કા ડબલિંગ કા પ્રોજેક્ટ. યે હોને સે ઇસ પૂરે એરિયા કે ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ મે ઓર ઇન્ડસ્ટ્રિયલ મૂવમેન્ટ મે ઓર દ્વારકાજી કા એક બહોત બડા પવિત્ર સ્થાન હે હમારી સંસ્કૃતિ મે વહાં તક જો ભી ભક્તગણ જાતે હે ઉનકે લિયે ભી યે બહોત બડા એક મેજર ફેસિલિટી ઇસસે બને. કરીબ 1,457 કરોડ રૂપીસ કા પ્રોજેક્ટ હે. યે વન ઓફ ધ મેજર આર્ટેરિયલ રેલવે લાઇન્સ હે ગુજરાત મે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને પણ મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ થશે અને તેનો અંદાજિત ખર્ચ આશરે 9,857 કરોડ રૂપિયા થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચી. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે. તેમણે ઉમેર્યું કે બંધારણ લોકોની આકાંક્ષાઓને વ્યક્ત કરવા માટે ખૂબ જ અસરકારક માળખું પૂરું પાડે છે.
હમારે સંવિધાન નિર્માતાઓને રાષ્ટ્ર સર્વોપરી કી ભાવના સે હી સંવિધાન સભા મે વિમર્શ કિયા ઓર અનુચ્છેદોં કો અંતિમ સ્વરૂપ દિયા. ગંભીર ચુનૌતીઓં કે બીચ દેશ કી એકતા કો સ્થાયી સંવૈધાનિક આધાર પ્રદાન કરના હમારે સંવિધાન નિર્માતાઓં કી પ્રાથમિકતા થી. સરદાર વલ્લભભાઈ પટેલ ને હમારે રાષ્ટ્ર કો વર્તમાન સ્વરૂપ પ્રદાન કરને કે સાથ સાથ સંવિધાન કે નિર્માણ મે ભી અગ્રણી ભૂમિકા નિભાઈ.
ઉપરાષ્ટ્રપતિ સીવી રાધાકૃષ્ણને કહ્યું કે બંધારણ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારા લાખો દેશવાસીઓના સામૂહિક શાણપણ બલિદાન અને સપનાઓને મૂર્તિમંત કરે છે. તેમણે કહ્યું કે મહાન વિદ્વાનો મુસદ્દા સમિતિ અને બંધારણ સભાના સભ્યોએ લાખો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ગહન આંતરદૃષ્ટિ રજૂ કરી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, બંધારણના માર્ગદર્શન હેઠળ દેશ સુશાસન અને સામાજિક આર્થિક વિકાસની પરિવર્તનકારી યાત્રા પર પણ આગળ વધી રહ્યો છે.
સંવિધાન કે માર્ગદર્શન મે પિછલે 7 દશક સે અધિક કે કાલખંડ મે હમને નીતિઓ ઓર કાનૂન બનાએ ઓર સામાજિક ન્યાય ઓર સમાવેશી વિકાસ કે લક્ષ્ય પ્રાપ્ત કિયે. હમને અપને સંવિધાન કે માર્ગદર્શન મે સુશાસન ઓર સામાજિક આર્થિક વિકાસ કી એક પરિવર્તનકારી યાત્રા તય કી હે. ભારત વિશ્વ કા સબસે જીવંત ઓર સફલ લોકતંત્ર માના જાતા હે.
લોકસભાના અધ્યક્ષે બંધારણ સભાના તમામ સભ્યો સાથે ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ઘડવડિયા ડોક્ટર ભીમરાવ આંબેડકરને પણ શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ 9 ભાષાઓમાં બંધારણના અનુવાદિત સંસ્કરણનું વિમોચન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને લખેલા પત્રમાં 1949માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો. રાષ્ટ્રની પ્રગતિમાં બંધારણની કાયમી ભૂમિકાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ લખ્યું કે 2015માં સરકારે આ પવિત્ર દસ્તાવેજના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે જાહેર કર્યો છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમના કર્તવ્યોને પ્રાથમિકતા આપવા અને મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવા માટે પણ વિનંતી કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. ભારત માને છે કે દેશમાં રોકાણ કરનારાઓ ફક્ત રોકાણકારો જ નહીં પરંતુ સહનિર્માતા પણ છે. તેમણે જણાવ્યું કે સરકાર તેમને વિકસિત ભારતમાં ભાગીદારો માને છે.
जो ग्लोबल इन्वेस्टमेंट और ग्लोबल इंडस्ट्रीज को आकर्षित करने के लिए हमने स्वतंत्र भारत के कुछ सबसे बड़े रिफॉर्म्स किए हैं. पहला हमने अर्थव्यवस्था के दरवाजे खोले, दूसरा हमने अपनी फंडामेंटल्स को और मजबूत किया, तीसरा हमने बिजनेस को आसान बनाया. साथियों, आज अधिकांश सेक्टर्स में 100% FDI ऑटोमेटिक रूट से संभव है. डिफेंस जैसे सेक्टर जहां पहले प्राइवेट सेक्टर को जगह नहीं थी, वहां भी 74% तक FDI ऑटोमेटिक रूट से खोल दिया गया है.
શ્રી મોદીએ કહ્યું, સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા યુનિટ આત્મનિર્ભર અને સક્ષમ ભારત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આજે ભારત કા એવિએશન સેક્ટર એક નઈ ઉડાન ભરને જા રહા હૈ. સફરાન કી નઈ ફેસિલિટી ભારત કો એક ગ્લોબલ MRO હબ કે રૂપ મે સ્થાપિત કરને મે મદદ કરેગી. યે MRO ફેસિલિટી હાઈટેક એરોસ્પેસ કી દુનિયા મે યુવાઓ કે લિયે નયે અવસર ભી બનાયેગી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનો એક લેખ શેર કર્યો છે. આ લેખ બંધારણ સભા દ્વારા ઘડવામાં આવેલા અને લાખો ભારતીયોની આકાંક્ષાઓથી સમૃદ્ધ દેશના બંધારણની સફર પર પ્રકાશ પાડે છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે લોકસભા અધ્યક્ષે 2047 સુધીમાં આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી ભરપૂર વિકસિત ભારત તરીકે ભારતની પ્રગતિ માટે બંધારણ કેવી રીતે આદર્શ માર્ગદર્શક તરીકે કામ કરે છે તે પ્રકાશિત કર્યું છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે ગુજરાતના પ્રગતિશીલ 6 માર્ગીય શામળાજી મોટા ચિલોડા વિભાગનું નિરીક્ષણ કર્યું. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ NHAIના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. શ્રી ગડકરીએ હિંમતનગર નજીક CH 492 ખાતે મોતીપુરા ફ્લાયઓવર અને માજરા નજીક CH 524 ખાતે વાહન અંડરપાસ VUP જેવા મુખ્ય માળખાનું નિરીક્ષણ કર્યું. વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત પછી આ ભારતની બીજી રાષ્ટ્રમંડળ રમત હશે. ગ્લાસ્ગોમાં જનરલ એસેમ્બલીમાં 74 રાષ્ટ્રમંડળ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસ્ગો 2026ની ગતિ પર આધારિત છે અને ભારતની સાંસ્કૃતિક અને રમતગમતની શક્તિઓનું પ્રદર્શન કરે છે. રાષ્ટ્રમંડળ રમતે જણાવ્યું કે 2030ની આવૃત્તિમાં 15-17 રમતો હશે, જેનો સંપૂર્ણ કાર્યક્રમનું આવતા વર્ષે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ગુવાહાટીમાં રમાયેલી બીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી છે. 549 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારત રમતના અંતિમ દિવસે 140 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 54 રન બનાવ્યા. દક્ષિણ આફ્રિકાના સિમોન હાર્મરે 6 વિકેટ લીધી. દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટ મેચમાં ભારતને આટલા મોટા માર્જિનથી હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. ભારતના 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગોવાની 2 ફિલ્મોના પ્રીમિયરને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યા. વૈમાનિક ધ પાયલટ 1960ના દાયકામાં ગોવામાં આવેલા 2 ભાઈઓની કરુણ વાર્તા દર્શાવે છે. દિગ્દર્શક નીતિશ પેરિસે આ ફિલ્મને ગોવા તરફથી દુનિયાને લખાયેલો ખુલ્લો પ્રેમપત્ર ગણાવ્યો. તે હજુ પણ ગોવા સાથે જોડાયેલી લાગણીઓને કેદ કરે છે. યુવા ફિલ્મ નિર્માતા સોહમ બેન્ડેયા દ્વારા દિગ્દર્શિત 0 બલ્બ ઉભરતી ગોવાની પ્રતિભાને દર્શાવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 4 વિવિધ યોજનાઓને મંજૂરી આપી. ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઇનને મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે કહ્યું, બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. અને ગુવાહાટીમાં રમાયેલી અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 408 રનથી હરાવીને શ્રેણીને 2-0થી જીતી લીધી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.